તારીખ 16/7/1997 અને તારીખ 17/7/1997 ડાયરીના બોલ નંબર 789 અને 802 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 89 અને 90
આશય ભેદ હોય છે. કૃપા 679 પત્રમાં આ શબ્દ પ્રયોગ કર્યો છે. નાની વાણીમાં અને અજ્ઞાનીની વાણી એક સરખી દેખાતી હોય તો પણ આશય ભેદ હોય છે. ભેદ એટલે તફાવત, બંનેના આશયમાં તફાવત હોય છે. તેનાથી તેમનું અનુભવ જ્ઞાન વ્યક્ત થાય છે. એ આશય ભેદથી તેમનો અનુભવ જ્ઞાન છે એ વ્યક્ત થાય છે અથવા સમજાય છે. તે આશય ભેદ કેવા પ્રકારે હોય છે તે ગવેષણીય છે અથવા એટલે કે સમજવા યોગ્ય છે. ઊંડાણથી સમજવું, તલસ્પર્શી સમજવું એને ગવેષણા કહે છે. એવો આશય ભેદ એટલે આશયનો તફાવત કેવા પ્રકારે હોય છે. જ્ઞાનીની વાણીમાં આત્માનું અવ્યક્ત સ્વરૂપ વ્યક્તપણે ભાવતા પ્રસિદ્ધ થતું હોય છે. આમ તો આશય ભેદ ના પણ ઘણા પડખા છે. અહીંયા શું વિચાર્યું છે જોઈએ, એના બી ઘણા પડખા છે. જેમ કે નાનીની વાણી આત્મકલ્યાણનો વિષય મુખ્ય કરે છે, મુખ્યપણે આવે છે. તો એનું કારણ એ છે કે આત્મકલ્યાણ સાધતા સાધતા આત્મકલ્યાણની વાત કરે છે. બીજા જીવો આત્મકલ્યાણને સાધતા નથી હોતા, કાંઈ રાગને સાથે છે, કાં પોતાના વક્તવ્ય દ્વારા માનને સાથે છે, પ્રસિદ્ધિ માન શું કાંઈ બી રીતે બોલવાનો એને રાગ વિશેષ હોય છે એટલે રાગને સાથે છે. તો બંનેનો આશય જુદો થઈ ગયો. એ પ્રકારે પણ આશય ભેદ હોય છે. અહીંયા બીજું પડખું જુદું જ લીધું છે કે જ્ઞાની છે એ આત્મ સ્વરૂપને ભાવતા ભાવતા વાણીને માયાને પ્રસિદ્ધ વ્યક્ત કરે છે, પ્રસિદ્ધ કરે છે. સ્વરૂપ તો અવ્યક્ત છે, અવ્યક્ત છે એટલે પર્યાયની જેમ પ્રગટ નથી, સામર્થ રૂપે છે માટે અવ્યક્ત છે. છતાં એને ભાવવામાં વ્યક્તપણે જાણે ભાવતા હોય એવી રીતે પ્રગટ કરે છે. એનું દ્રષ્ટાંત એમ લઈ શકાય કે બોમ્બ ક્યાંક મૂક્યો છે એવી અફવા આવી. આપણે રેલવે સ્ટેશન ગયા કે એરપોર્ટ ઉપર ગયા તો કોઈ જાહેર પબ્લિકના સ્થળે એમાં ફાવિક વેમ બોમ્બ મૂકેલો છે માટે આ બિલ્ડિંગમાં જેટલા હોય એ બધાએ તાત્કાલિક આ બિલ્ડિંગ ખાલી કરી નાખવું, બિલ્ડિંગ છોડીને ચાલ્યા જવું, બહાર નીકળી જવું, મકાન છોડીને બહાર નીકળી જવું. હું બોમ્બ ફૂટ્યો નથી એટલે વ્યક્ત પણ એનું થયું નથી, છતાં જેટલા ભાગ્યા ભાઈથી એને એનું વ્યક્તપણું ભાગ્યું. ભાવમાં શું લીધું? વ્યક્તપણું લઈ લીધું, ભાગ્યા. અવ્યક્ત ને વ્યક્તપણે ભાવતા એની અસર ઘણી આવે છે. કેવી અસર આવી? મરી જાશું હમણાં, જરાક જો મોડું થશે થોડીક સેકન્ડ કે એક બે મિનિટનું મોડું થશે તો મરી જશું. એવી રીતે અવ્યક્ત ને વ્યક્તપણે ભાવી શકાય છે. એમ આત્મામાં જે અનંત શક્તિ છે એ અવ્યક્ત છે, એ પ્રગટ થાય તો કેવી પ્રગટ થાય, એને ભાવતા ભાવતા જ્ઞાની એ સ્વરૂપની વાત કરે છે. વાણી પાછળ રહેલો જે આશય છે એને પકડવો જોઈએ. જો વાણી તરફ જોવે તો વાણી પુદ્ગલાત્મક હોવાથી પૂજ્ય સંબંધી નો રાગ ઉત્પન્ન થશે કે શું છટા છે, શું વક્તૃત્વ શક્તિ છે, શું એની બોલવાની શૈલી છે. એ બધો જે પૂજ્યનો રાગ ઉત્પન્ન થશે, એ જળનો રાગ થયો અને એ તો અનાદિનો કરી જ રહ્યો છે, એટલે એ કર્ણેન્દ્રિય નો વિષય બનાવશે. એને શેનો? અને મનને સારું લાગશે એટલે મનોરંજન નો વિષય થઈ જશે. મનોરંજન નો વિષય થઈ જશે ત્યાં આત્માનો આત્મકાર્ય છે એનાથી દૂર ગયો જશે. કેમ કે એ તો ટીવી જોઈને મનોરંજન કરે છે, સારું ગીત સાંભળીને મનોરંજન કરે છે, સારી સુગંધ લઈને મનોરંજન કરે છે, સારી ચીજ મન ભાવતી ચીજ ખાઈને મનોરંજન જ કરે છે. આ મનોરંજન નો વિષય બનાવ્યો એને વાણીને, એવું તો કરવા યોગ્ય નથી. કેમ કે આ તો આત્મકલ્યાણ નો વિષય છે. ફરીથી નાનીની વાણીમાં આત્માનું અવ્યક્ત સ્વરૂપ વ્યક્તપણે ભાવતા ભાવતા પ્રસિદ્ધ થતું હોય છે, કારણ કે સ્વસન્મુખતામાં સ્વરૂપ પ્રત્યક્ષ છે. જ્ઞાનીને જ્ઞાનનું જે સ્વસન્મુખ અંશ છે એમાં સ્વરૂપ પ્રત્યક્ષ છે, સામેને જ્ઞાનને પ્રત્યક્ષ છે એનું સ્વરૂપ, એટલે એ સ્વરૂપને ભાવતા ભાવતા એમની વાણી આત્માના સ્વરૂપને પ્રકાશે છે. અને સ્વરૂપ ભાવના વડે તેમને પ્રગટ પરિણમન પણ વર્તે છે, એમને આત્મદશા પણ વર્તે છે. આત્માને અનુસરતી એવી જે દશા તે આત્મદશા, એ દશા પણ એમને વર્તે છે. આમ વિષય અને વિષય બંનેમાં પ્રત્યક્ષતા છે, એટલે વિષય પણ આત્મા પ્રત્યક્ષ છે અને એને વિષય કરનાર જે પર્યાય વિષયી છે એમાં પણ પ્રત્યક્ષતા પ્રગટ થાય છે. અતિન્દ્રિય પ્રત્યક્ષતા છે જ્ઞાનની. તેમજ અવ્યક્ત જે રીતે વ્યક્ત થાય છે પ્રગટ પરિણામમાં, અવ્યક્ત એવું સ્વરૂપ પરિણામમાં જે રીતે વ્યક્ત થાય છે તે વિધિ સ્વયં વર્તી રહી છે, એ વિધિ પણ પ્રગટ વર્તી રહી છે. જેની અભિવ્યક્તિ તેમની વાણીમાં આગવી રીતે થાય છે એ વિધિનું પ્રકાશન પોતાની રીતે કરે છે, કોઈની નકલ નથી કરતા, પોતે પરિણમે છે અને પોતાની રીતે કહે છે. અને પોતાની રીતે એ ક્યારે કહે છે કે કહેવાનું એટલું સામર્થ્ય છે ત્યારે કહે છે. એટલે જ્ઞાનીની વાણીમાં, પ્રત્યેક જ્ઞાનીની વાણીમાં અમુક પ્રકારનું સૌંદર્ય હોય છે. કેમ કે પોતાની રીતે આવા ગહન વિષયને, સૂક્ષ્મ વિષયને, રહસ્યમય વિષયને વ્યક્ત કરે છે અને વ્યક્ત કરવાની એમની કળા એમની મૌલિકતા, એની સુંદરતા છે. જેને આત્મરસ હોય છે એને આત્મરસ થી સરાબોર વાણી બહુ રૂચે છે, એટલે એને એમ લાગે છે કે જ્ઞાનીની વાણી બહુ રોચક છે. કેવી છે? બહુ રોચક છે. અજ્ઞાની એથી સારું બોલી શકતો હોય તો પણ સુગાનીજી એ શું કીધું ખબર છે? એની શુષ્કતા જોઈને કે હમકો તેરી બોલી કાગ પક્ષી જૈસી લગતી હૈ. કેવી લાગે છે? કાગડો બોલે ને કેવું કઠોર લાગે, ક ક ક ક કરતો હોય ને કેવું કાનમાં વાગે, હે કર્કશ લાગે ને, કઠોર લાગે, કર્કશ લાગે, એવું અમને લાગે છે. એમ કે નકલ કરે ને, આત્મા આનંદ સ્વરૂપ છે. આનંદ એને કઈ ગતાગમ હોય નહીં, કારણ કે એવો આનંદ હોય છે. આત્મા આનંદ સ્વરૂપ છે. આ હા હા, આત્મા આનંદ સ્વરૂપ છે. તારી તારી વાણી અમને કાગ પક્ષી જેવી લાગે છે. કેમ કે એમાં રસ નથી, એમાં આત્મરસ નથી. ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનની દશા જોઈને એ બધું લખ્યું છે. બેનશ્રી એના પર તો પદ બનાવેલા છે. એના ઉપર પદ પણ બનાવેલા છે. બરાબર યાદ નથી પણ વાંચેલું છે. શું કહે છે કે જ્ઞાનીની વાણીમાં એ બધી અભિવ્યક્તિ આગવી રીતે થાય છે. આગવી એટલે સ્વતંત્ર, પોતાની રીતે. આ અમારી પેઢી આગવી છે એટલે એકલાની છે, અને આ બીજી પેઢી ભાગવી છે એટલે ભાગીદારીની છે. ભાગવી ને આગવી, આગવી એટલે સ્વતંત્ર, એમાં કોઈનું કઈ નહીં. એમ જે તથા પ્રકારની યોગ્યતામાં અર્થાત જ્ઞાનની નિર્મળતામાં સમજાય છે, એ વાત કોને સમજાય છે? જેને જ્ઞાનની નિર્મળતા હોય એને સમજાય છે. બરાબર. અથવા જ્ઞાનની નિર્મળતામાં એ વાત ઓળખાય છે. પરંતુ આવી દશા વિશેષના અભાવમાં તે પ્રકારનો સ્વરૂપ પ્રગટ થાય, આવી દશા વિશેષના અભાવમાં એટલે કે અજ્ઞાનીની વાણીમાં તે પ્રકારનો સ્વરૂપ પ્રગટ થાય તેવી અનુભવની વિધિથી અજાણ જીવને વાણીનો યોગ હોય શકતો નથી. એટલે શું છે? વિધિનું પ્રકાશન ન કરી શકે. નાની છે એ વિધિનું પ્રકાશન કરી શકે, કેમ કે એને વિધિ સમજાયેલી છે અનુભવથી. અનુભવની વિધિ અનુભવપૂર્વક એને જ્ઞાનમાં આવેલી છે. જેને પરિણમન નથી એને એ વિધિ જ્ઞાનમાં આવી નથી હોતી, માટે એને એ વિધિને કહી શકવા તે સમર્થ નથી. હમણાં આપણા રાજેન્દ્રભાઈ આવ્યા હતા ને, એ વાત કરતા હતા. 751 માં પત્ર વાંચ્યો હશે. તો ઉતરે છે એટલે નામ નથી લીધું. 751 નો પત્ર અહીંયા સાંભળ્યો છે. આ વિષય નથી આવતો ક્યાંય. અત્યાર સુધી પ્રશંસા કરતા હતા જરા, આ વખતે પહેલું વહેલું પેલું આ વિષય નથી આવતો. પહેલું સંકેત કેવું ત્યાં એ તો કઈક થોડું ઘણું બધું આવે છે, પણ બીજા સંકેત ની વાત તો બિલકુલ આવતી નથી. કેમ કે ભાવ પાસન નો વિષય છે, ત્યાં વિધિ શરૂ થાય છે. બીજા સંકેત થી વિધિ સ્વસન્મુક્તા ની વિધિ શરૂ થાય છે, એ વિષય નથી આવતો. આમ તો ત્યાં રાકેશભાઈ ના ગ્રુપ માં ગયા હતા પ્રવચન આપતા. હું આવ્યું કે સાંભળેલું ને એટલે વિષય નથી આવતો. પછી ગોળ ગોળ ફેરવીને પૂરું થઈ જાય, પણ ખુલીને જે વિષય આપો જોઈએ એ વિષય આવતો નથી. એટલે જેને અનુભવની વિધિ છે, જે અજાણ જીવ છે, એને એ પ્રકારનો વાણીનો યોગ પણ હોતો નથી કે વિધિને પ્રકાશી શકે. અથવા પરલક્ષી ધારણામાં આ વિષયનું ગ્રહણ થતું નથી, એ વિષય એ ગ્રહણ નથી કરી શકતા. અને આ વિષયનું ગ્રહણ ન થતું હોવાથી તથા પ્રકારે તે કહેવાનું પણ થઈ શકતું નથી. આમ અજ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી છે, આશય ભેદને લીધે જુદી. આ પ્રકારનો આશય છે એનો તફાવત છે. વિધિનો વિષય લીધો છે પણ સાધનાનો વિષય છે. એટલે સાધતા સાધતા કે સ્વરૂપને સાધે ને રાગને સાધે કે માનને સાધે, મોટા ભાગે સ્વરૂપને ન સાધે અને વક્તા થાય કે લેખક થાય એ માનને સાધ્યા વગર રહે નહીં. કે મારું જે લખાણ છે કે મારું જે વક્તવ્ય છે એને બીજા કેવી રીતે માન આપે છે એના ઉપર એની દ્રષ્ટિ જાય છે. જ્યારે જ્ઞાનીની દ્રષ્ટિ કોણ માન આપે છે એના ઉપર નથી જતું. કયો પાત્ર જીવે એને પકડે છે એટલું બહુ બોલતો એ જોવે, એથી વધારે ન જોવે. બીજાની સામે જોવે તો કેવી રીતે જોવે કે કયો પાત્ર જીવ એની યોગ્યતામાં આ વાતને ઝીલે છે. તો એ જો ઝીલતો હોય કોઈ પાત્ર જીવ તો જ્ઞાનીનું હૃદય વધારે કોળે છે અને કોળીને બહાર આવે છે. એટલે એમાં એને નિમિત્ત નૈમિત્તિક સંબંધે પોતાને પણ લાભ થાય છે, એવું એની અંદર છે. એમાં શું છે કે એમાં બે ભેદ પડે છે. કોઈ જીવને રૂચે બહુ અને એનો રસ આવે તો એને અવ્યક્તપણે એની અસર છે. અવ્યક્ત એટલે પોતાને ન સમજાય એવી રીતે પણ અસર છે એના આત્મા ઉપર. હા, અવ્યક્તપણે બે પ્રકાર પડે છે. શું એને રુચિના પ્રકાર કે છે ગુરુદેવ કહેતા, અવ્યક્ત રુચિ અને વ્યક્ત રુચિ. અવ્યક્ત રુચિમાં શું છે કે પોતાને કેમ લાગે છે એ બતાવી ન શકે, પણ એને એમ લાગે કે આ આત્માની વાત સાંભળતા, આ આત્માની વિધિ સાંભળતા મને એટલું બધું રૂચે છે, બહુ રૂચે છે, બહુ રૂચે છે, એટલું બધું એને રુચિ જોર કરવા માંડે, એને વ્યક્ત રુચિ કીધી છે. બીજું, આગળ વધેલા ભાવભાષણ વાળા જીવને વ્યક્ત રુચિ હોય છે. એ કહે છે એનો ભાવ ભાષે છે બરાબર, પોતાના આંશિક અનુભવ સાથે એને ટેલી કરે છે, અને ટેલી કરીને એને ટેલી કરતા એને રસ વધારે, રુચિ વધારે ઉપજે છે, મેળ ખાય છે, એ વ્યક્ત રુચિ છે. એમ પોતાના પરિણમનથી એની સાથે સંબંધ છે, પોતાના પરિણમન સાથે એનો સંબંધ છે. એ રીતે એ માપે છે અને માપ આવી જાય છે. આત્મા આત્મભાવ રૂચવા એ બહુ સારું લક્ષણ છે. એમ કે છે ને ભાઈ, પુત્રના લક્ષણ તારણામાંથી, એના જેવી વાત છે, એ સારું લક્ષણ છે. એવું કોઈ કોઈ જીવો માટે બનતું હોય છે. એને રૂપાળો જીવ કહેવાય છે. ક્ષોભસમ ન હોય, રુચિ બહુ સારી હોય, આદર કરવાના એક છે. આશય ભેદમાં એક બીજો વિશાળ દ્રષ્ટિકોણ એવો પણ છે કે જ્ઞાનીની વાણીમાં અનેક પ્રકારની વાતો આવે છે, ઘણો વિશાળ વિષય આવે એવું, એવી પણ જ્ઞાનીની વાણી હોય છે. તેમ છતાં એ બધી વિશાળતાનો ટોટલી એક જગ્યાએ મારતા હોય છે. ક્યાં? આત્માનું કલ્યાણ કેમ થાય ત્યાં, એટલે એને ટોટલ પારમાર્થિક દ્રષ્ટિકોણ વાળો હોય છે, સર્વાળો. અથવા એના સર્વ કથનનું કેન્દ્ર સ્થાન એ હોય છે પરમાર્થ, આત્મકલ્યાણ. એ પણ જ્ઞાનીની વાણીમાં રહેલો આશય છે. એ આશય એ રીતે જુદો પડે છે, એને આશય ભેદ કહેવામાં આવે છે. જ્યારે બીજા લોકો વિસ્તાર કરવા જાય, એ વિસ્તારમાં જ ખોવાઈ જાય, વિષય ક્યાંય રહી જાય, ઉડાઉડ થાય. જ્યારે આ સરવાળે પછી એક જગ્યાએ વાતને લાવીને મૂકી દે. ઉજ્જવળ આત્માઓનો સ્વતઃ વેગ ગમે તેવા ક્ષુદ્ર વિષયમાં પણ વૈરાગ્યમાં જંપ લાવવો એ છે. એટલે હળુકર્મી ઉજ્જવળ આત્મા એટલે શું? હળુકર્મી આત્મા છે, પાત્ર જીવ છે. એની સામે ગમે એ વિષય આવે, વૈરાગ્યમાં આવી જાય. કથાનું યોગ વાંચે, ચક્રવર્તીના વૈભવનું વર્ણન વાંચે, અને વૈરાગ્ય આવે એને. દેવલોકનું વર્ણન, સૌ બ્રહ્માંડનો વિષય સામે આવે, એમાં દેવલોકનું વર્ણન આવે, દેવોના વૈભવનો વિષય આવે, વૈરાગ આવે. એની એક યોગ્યતા છે. મને આવું હોય તો સારું, એવી આસક્તિ એને ન થાય. અથવા લોકો સામાન્ય રીતે પૈસા અને સંપત્તિને વખાણ કરતા હોય છે, આની પાસે આટલા લાખ, આની પાસે આટલા કરોડ, શું આ લોકોની પાસે પૈસો બહુ
મોટા મળે છે,
ત્યારે એની તુચ્છતા હોય ને શું કે પૈસા તો પાપીમાં પાપી માણસ પાસે હોય છે, કતલખાના વાળા પાસે હોય છે, શું એવી ચીજની કિંમત શું? જે પૈસા પાપીમાં પાપી માણસ પાસે હોય છે એની કિંમત શું હોય? તો પાપી માણસ પાસે હોય છે. વૈરાગ્ય તો ગમે ત્યાંથી આવે, પોતાનો દ્રષ્ટિકોણ કેવો છે એના ઉપર એ વાતને દોરી જાય છે. એટલે ગુરુદેવ એમ કહેતા કે ભગવાનની વાણી છે એ ન્યાયયુક્ત હોય છે, પછી ની ધાતુથી વાત કરે, ન્યાયમાં ની ધાતુ છે એમ કે દોરી જવું, નહીં એટલે દોરી જવું, ક્યાં દોરી જવું? આત્મામાં દોરી જાય. ભગવાનની વાણી ગમે તે વાત કરતા આત્મામાં દોરી જાય છે, નાની ની વાણી પણ એમ જ છે કે આત્મામાં દોરી જાય છે. એ પ્રકારનો આશય ભેદ નાની ની વાણીમાં હોય છે, બીજાની વાણીમાં નથી હોતો. દોરી જાય મને ખીચ જાતે દોરી જાય છે ને, હું કયો છું આપણે દોરવણી ને તમે શું કહો છો? કિસી કોઈ ઉલટા સુલટા સમજાતા હોય તો કે છે ને ભાઈ તો એને દોરવે છે, દોરી જાય છે. પીછે પીછે જાના જૈસે બકરી હૈ, ઉસકો દોરી બાંધતે હૈ ગલે પે ઓર ફિર લે જાતે હૈ, તો હમારે યહાં બોલતે હૈ કે બકરીને દોરી જાય છે. ખોટી દોરવણી ને મિસગાઈડ કે છે. સમજાના ઉલટા સમજાના, બેકાને તો કહે કે જો મિસગાઈડ કરતે હૈ ઉસકો બેકાને. દોરવણી તો સવળી પણ દોરવણી હોય ને અવળી પણ દોરવણી હોય. અવળી દોરવણી ને મિસગાઈડ કે છે, સવળી દોરવણી ને શું કેવું? બેકામું એમ કે છે તો સવળી ને શું કેવું? ઉલટી સમજણ કો સમજાતા હૈ તો બેકાના બોલતે હૈ, સુલટી સમજણ કો ક્યા બોલતા હૈ? તો બેકાને કા ઓપોઝિટ વર્ડ કોણ સા હૈ? અચ્છા કા ઉલટા બુરા હૈ, બુરા કા સામને અચ્છા હૈ, બેકાને કા સામને કોણ હૈ? સલાહ, સલાહ દેતે ઠીક હૈ, સલાહ ઠીક હૈ, સીખ સીખ દેતે હૈ, સલાહ દેતે હૈ, શિક્ષા દેતે હૈ, અચ્છી સલાહ દેતે હૈ, તો ઠીક હૈ. સલાહ થી દોરવાય છે ને, સલાહ શબ્દ ઠીક છે, ઠીક બેઠતા
હૈ.
એમાં આશય ભેદમાં એમનો ફોર્સ લીધો છે અને રસ લીધો છે. એમાં પણ આશીર્વાદ લીધો. ચાર નંબર છે. ચાર નું બાઇન્ડિંગ જુદું છે, આ લોકો ચાર નું બાઇન્ડિંગ જુદું છે.
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય બુદ્ધિમાન.